Allah'a sabah tekrar var. આપણે આંગણે સિમંદર આદિ જિનેન્દ્ર દેવની પાવન પધરામણી બે વર્ષ પહેલા થઈ, ત્રીજું વર્ષ શરૂ થાય છે. એ નિમિત્તે 5 દિવસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે. યોગાનુયોગ ગુરુદેવજીના પ્રવચનમાં પણ એક સ્થાપનાની વાત છે. સ્થાપનાનો મહોત્સવ છે અને સિદ્ધ પરમેશ્વરની પૂજા છે. જીવનમાં એકવાર તો નક્કી કરવું જ પડશે, સંસારને ભૂલવો છે કે રાખવો છે. આવી સિદ્ધ ભગવાનની સ્થાપનાના પ્રવચનો સાંભળીએ અને હજી જેમ પ્રવચનમાં આપ્યું તો ત્રિવર્ગનો અર્થ કરીને મોક્ષ એ અપવર્ગ છે. ત્રણમાં કોની વાત કરી? ત્રણ વર્ગ ક્યાં લીધા? પેલા ધર્મ, અર્થ અને કામ. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી અને ભોગના ઇન્દ્રિયના વિષય. એ ત્રણેથી મોક્ષની દશા એક જુદો, અપ એટલે એનો ક્લાસ જુદો છે, જાત જુદી છે. એનો કોઈ ક્લાસ એ પાર્ટ એમ, એનું બીજી આખું. તો તું સેના માટે આવ્યો છો? તું ધર્મ અર્થ કામ માટે આવ્યો છો કે મોક્ષને માટે? એક શ્રોતાની કેવી પાત્રતા હોય એ બહુ જ સુંદર રીતે આમાં એક ગુરુદેવજીએ આખી સિદ્ધ દશા અને સામે શ્રોતા જેના પ્રણતિમાં સિદ્ધની સ્થાપના કરે છે. શ્રોતા કેવો હોય? વક્તા તો અલૌકિક આચાર્ય દેવ છે જ, પણ એક સમયસરના શ્રોતા થવું એ પણ આપણા પરમ સૌભાગ્ય છે. 64 વર્ષ પહેલાના પ્રવચનો એક જ્ઞાનીની અનુભવથી ભીંજાયેલી વાણી હોય, પહેલી વારની હોય કે 19મી વારની, એક અભિમાન હોય કે મને પહેલી ગાથા સમજાઈ ગઈ કે સમયસર, એ અભિમાન જ્ઞાનીની વાણીને અંતરમાં ઉતારવા નહીં દે. અને જેના પરિણામમાં અંતરંગ રૂચિમાં એક અનુભવ ભીની વાણી ઉતરતી નથી, એનો ઉપયોગ અનુભવ સ્વરૂપ આત્મામાં નહીં ઉતરે કોઈ પણ પ્રકારની. એક અંતરંગમાંથી એમની ગુરુદેવજીની, અને આ તો આટલા વર્ષો પહેલાની વાણી, જોરદાર આમ સામાન્યપણે વર્ડ ટુ વર્ડના જે પ્રવચન હોય ને છેલ્લાના, એ લગભગ 12 પાના કેવું હોય, આ લગભગ 18 પાના સુધીનું પ્રવચન છે. ફાસ્ટ એટલે ગુરુદેવની અંદરની ધારા પ્રવાહ એવી છૂટતી હોય છે કે આપણે સાંભળવામાં કદાચ ઉપયોગની સ્થિરતા નહીં, તસ્ખલના પામી જશું. એ એક ધારા. અનુભવ બધા જ જ્ઞાની હોય, ઘણાને નહીં, અનુભવ તો બધા જ જ્ઞાનીને, પણ અનુભવને આવી વાણીની ધારામાં કહેવાની એક લબ્ધિ કે શ્રુતની લબ્ધિ એક એવા કોઈ મહાપુરુષ સમર્થમાં હોય. આચાર્ય મુનિવરો ઘણા હોય છે, પણ અંતર અનુભવને લેખની દ્વારા કહેનાર એ કોઈ મહાસમર્થ આચાર્ય મુનિવરો હોય છે. એમ ગુરુદેવજીની આત્મા તો પવિત્ર છે જ, એ પવિત્ર આત્માને સ્પર્શાઈને નીકળેલી વાણી તો પ્રણતિ તો પવિત્ર છે જ, મોક્ષ માર્ગની પ્રણતિ તો પવિત્ર છે જ, પણ એને સ્પર્શાઈને આવતી આ વાણી, એમનો અક્ષર દેહ પણ એટલો જ પવિત્ર છે. અને એ આપણે અહીંયા ચાલે છે. તો ફરીથી સિમંદરાદિ ભગવાન આપણે આંગણે નૂતનજીન મંદિરમાં, શિખરબંધ મંદિરમાં આપણે આંગણે પધાર્યા, સાથે સાથે અન્ય ભગવંતો જીનવાણી બાહુબલી મુનિન્દ્ર કુનકુન આચાર્ય આદિ દેવ શાસ્ત્ર ગુરુ આપણે આંગણે પધાર્યા. અરે એક બાહ્યમાં લૌકિક કોઈ મોટો પુરુષ કહેવાય એ આવે તો પણ આપણા પરિણામો ઉલ્લસિત થતા હોય, તો જેણે આપણને ભવ ભ્રમણ ટાળવાનો એક અપૂર્વ માર્ગ જેને દેખાડ્યો, જેમણે આપણા માટે આદર્શરૂપ જે બન્યા હોય એવા દેવ શાસ્ત્ર ગુરુ પધારે તો એ ઉલ્લાસ, એ ઉમંગ, એ ઉત્સાહનું શું કહેવું. ભાવનાથી શરૂઆત કરી હતી, સૌથી પહેલી શરૂઆત ખનન વિધિથી શરૂ થઈ, ભૂમિ શિલાન્યાસ થયો, વેદી શિલાન્યાસ થયો, શિખર શિલાન્યાસ થયો અને પ્રતિષ્ઠા પણ. એક અંતરંગની ભાવના છે તો પ્રસંગો તો આવશે, ધારા નિરંતર ટકી રહેશે. પ્રસંગો તો આવતા હોય છે પણ એ ધારા નિરંતર ટકી રહેવી જોઈએ. એમ ન સમજ્યું કે ભગવાન પધાર્યા, બિરાજી થયા, મારું કામ પૂરું થયું નહીં, શરૂ થયું છે હજી. તો એમની સમક્ષમાં આપણને એક વિતરાગતાની નિરંતર પ્રેરણા મળે. જગતથી અલિપ્તપણે આપ જગતના જ્ઞાતા દ્રષ્ટા છો, એમ હું પણ જગતથી અલિપ્તપણે જ્ઞાતા દ્રષ્ટા થાઓ એવી અંદરની ભાવનાથી આપણે અહીંયા વિતરાગી પરમાત્માને એમની વાણી નિરંતર અહીંયા ગુંજતી રહે એવી ભાવના, અને સાથે આજ જેમ વાત બહુ સુંદર ન્યાયથી ગુરુદેશે લીધી, સાધક દશા અનંત કાળની કેમ ન હોય, ભાવાર્થમાં લીધું ને ગુરુદેશે. પરિભ્રમણ અનાદિનું અનંત સમયનું છે અને જે સાધ્ય દશા છે એ પણ સાદી અનંત અનંત સમયની રહેવાની છે. વચ્ચે સાધનાનો કાળ અનંત કેમ ન હોય, સાધના અનંત કાળની ન હોય, કોઈ પ્રશ્ન પણ ગુરુદેશે પોતે લીધો, કયો લીધો વચ્ચે પ્રશ્ન. અર્ધ પૂતગલ પરાવર્તન હોય છે ને તો એ તો ઘણો મોટો ટાઈમ છે, એ પણ એક મર્યાદિત છે અને એ પણ સાધનાની ધારા નથી, સાધના વચ્ચે તૂટી જાય છે. એ સાધનાની જો ધારા રહી તો અસંગ સમયમાં એ સાધના એ કોઈ અનંતકાળ માટે ન હોય, સાધનાની ધારા એ પૂર્ણતાને લાવ્યા વગર રહેશે નહીં, અને પૂર્ણતાને ન લાવે એનું નામ સાધના કેમ કહેવાય. તો જીવનમાં આપણે પણ સ્વરૂપ પ્રાપ્તિની એક ભાવના રૂપે, એમનું તો પ્રણતિ રૂપે જ સાધના છે, આપણી એક ભાવના રૂપે આપણે થાય કે એ જ લક્ષ્યથી એ જ આશયથી આપણે અહીંયા દેવશાસ્ત્ર ગુરુની પાવન પધરામણી ભાવનાથી કરી છે અને એનો ઉત્સવ 5 દિવસનો છે. એમાં પૂજન વિધાન પણ શેનું લીધું છે, સિદ્ધ ચક્ર જુદું છે, એ સિદ્ધ ચક્ર એ તો બીજું મોટું હોય છે, અહીંયા તો સિદ્ધ પરમેષ્ટી પૂજન વિધાન, કે સિદ્ધ ભગવાન કેવા છે, 8 કર્મથી રહિત થયા છે, 8 ગુણ એમને પ્રગટ થયા છે અને ક્યાં બિરાજમાન છે, સિદ્ધ શિલા એનું બીજું નામ શું કહેવાય છે, અષ્ટમ ભૂમિ કહેવાય છે. જે 7 નરક છે હીનપણામાં છે, આ ઉત્કૃષ્ટપણામાં છે, તો 7થી રહિત એ 8મી ભૂમિ કહેવાય સિદ્ધ શિલાને. તો અષ્ટમ ભૂમિમાં એ સિદ્ધ પરમાત્મા અશરીરીપણે બિરાજમાન છે અને આપણું બધાનું એ સાધ્ય લક્ષ ટાર્ગેટ હોવું જોઈએ કે મારે પૂર્ણતાને પામવું છે. અને એ ગુરુદેવનું પ્રસિદ્ધ વાક્ય છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત. ત્યાં પૂર્ણતા એટલે ત્રિકાળી આત્મા પૂર્ણ છે એમ ન લેવું, ત્યાં પૂર્ણતા એટલે બે પૂર્ણ હોય, કોઈ બે પૂર્ણ હોય, સાધ્ય પણ પૂર્ણ હોય અને ધ્યેય પણ પૂર્ણ હોય. ધ્યેય જો પૂર્ણ ન હોય તો એના અવલંબે ક્યારે પૂર્ણતા નહીં થાય, અને સાધ્ય દશા જો પૂર્ણ નહીં હોય તો તેનું નામ સાધ્ય નહીં કહેવાય. સાધ્ય દશા થાય અને હજી કાંઈ સાધવાનું બાકી રહે તો એ સાધ્ય જ ન કહેવાય. અને એનું બીજું નામ એટલા માટે શું કહેવાય, એનું એક વિશેષણ કે નામ સાધ્ય દશાનું, કૃતકૃત્ય. કરવા યોગ્ય કાર્ય કરી લીધું છે, કૃતકૃત્ય. કરવા યોગ્ય કાર્ય કૃત એટલે જેણે કરી લીધું, હવે એનાથી આગળ કાંઈ વધવાનું ન હોય. તો સાધ્ય પણ પૂર્ણ છે અને ધ્યેય પણ પૂર્ણ છે. તો એ ધ્યેયના અવલંબે જેમને પૂર્ણતાની પ્રાપ્તિ કરી છે એવા સિદ્ધ ભગવાનને આપણે યાદ કરીએ છીએ. અને એ સિદ્ધ ભગવાન કેવા છે એમાં તો આઠ કર્મની એક એક વાત ચાલે છે. જ્ઞાનાવાણી, ન્યાજ, દર્શનાવાણી અને ત્રીજું વેદની, ત્રણની આપણે ત્રણ કર્મથી અભાવ, જ્ઞાનાવાણીની પાંચ પ્રકૃતિ, દર્શનાવાણીની નવ અને વેદનીની બે, એ રીતે આપણે લીધું. એનો અર્થ શું થયો? આઠ કર્મથી રહિતનો અર્થ બીજી રીતે આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, જેનાથી કર્મ મળે છે એના નિમિત્તે બંધાય છે, આવે છે, એ બધા શું છે? ભાવ કર્મ. ભાવ કર્મ નથી રહ્યા તો સાથે શું છે? દ્રવ્ય કર્મ પણ નથી. અને એમાં વાત લીધી હતી દ્રવ્ય કર્મનો ક્ષય એટલે શું છે? એનો બંધ પણ નથી, એનો ઉદય પણ નથી અને એનો સત્તા પણ. ફરીથી, ભૂતકાળમાં બંધાયેલા કર્મ રહ્યા નથી, વર્તમાનમાં એનો ઉદય નથી અને ભવિષ્યને માટે કોઈ સત્તા નથી રહી. ત્રણેય નથી, બંધ નથી, ઉદય નથી અને સત્તાય નથી રહ્યું. તો એવા સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એના નિમિત્તે દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મના નિમિત્તે નો કર્મ નથી રહ્યા. જેને એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, એ સિદ્ધ દશાની જે અપરોસરમાં વ્યાખ્યા કરી ને, પૂર્ણ કલંક રહિત અડોલ, પણતીમાં કલંક નથી અને એ કલંકના નિમિત્ત એવા બાહ્ય સંયોગ કોઈ નથી રહ્યા, એવી એ પૂર્ણ સિદ્ધ દશા, એને આપણે યાદ કરીએ છીએ. અને યોગાનુયોગ પ્રવચનમાં પણ સમયસારની પહેલી ગાથા, એક સરસ વાત લઈએ. સમયસારની પહેલી ગાથા એટલે શું? સિદ્ધ પદની ધૂન. અને પ્રવચન સારની પહેલી પાંચ ગાથા એટલે શું? પંચપરમેષ્ટિની ધૂન. એમાં પંચપરમેષ્ટિની મુખ્યતા, એમાં સિમંદર આદિ ભગવાન આવી જાય, મહાવીર ભગવાન આવી ગયા અને પંચપરમેષ્ટિની પાછા દરેકને પ્રત્યેકને સમૂહરૂપે અને પ્રત્યે, એ રીતે સમયસારની પહેલી પાંચ ગાથા એટલે શું છે? પંચપરમેષ્ટિની ધૂન. અને સમયસારની પહેલી ગાથા એટલે શું? સમય સિદ્ધ ભગવાનની એ ધૂન. તેમાં સરસ ગુરુદેવનું એક પ્રવચન છે અને એમાં ખાસ ખાસ શું ધ્યાનમાં લેવા જેવું છે? સમયસારનો શ્રોતા કેવો હોય? આચાર્ય કહે છે, અમે તારી પણતીમાં સિદ્ધને સ્થાપીએ અને હજી તને કોઈ વિકારની, બાયમાં લક્ષ્મીની અને બાય ઇન્દ્રિયના વિષયોની જો તને અધિકતા રહી. ગુરુદેવસિંહ ઘણી વાર એમાં ત્રણ શબ્દ વાપરતા હતા, કયા ત્રણ? એનો સત્કાર, સ્વીકાર અને નમસ્કાર અથવા વંદન, એ ત્રણ શબ્દો. તને જો આવા સિદ્ધ ભગવાનનો સ્વીકાર નથી, સત્કાર નથી અને એના વંદન એટલે નમસ્કાર નથી, તો સમજે તું અમારો સમયસારનો શ્રોતા નથી. બહુ જ પાત્રતા છે. આપણે કે ના, અમે તો દરરોજ સાંભળીએ છીએ, તું સમયસારને સાંભળતો નથી. સમયસારને સાંભળે અને હજી રાગની અધિકતા જો રહી, લક્ષ્મીની અધિક, ત્રણેયના ગુરુદેવ ખુલાસા એક એકના લઈને લીધા કે હજી તને લક્ષ્મીની તને અધિકતા રહેતી હોય કે ચલો સમયસાર સાંભળશું, પુણ્ય બંધાશે અને પુણ્યથી શું મળશે જીવનમાં? એક ફરીથી, જેણે કાંઈ પણ ઈચ્છા માગણી કરી એનો અર્થ કે પોતાના અસ્તિત્વમાં અપૂર્ણતા માની છે અને પોતાના અસ્તિત્વમાં જે અપૂર્ણતા માને છે ક્યારે પૂર્ણતાને પામશે નહીં. હું એવું એક પૂર્ણ તત્વ છું, મારે જગતની કોઈ પણ પદાર્થની નહીં અને પદાર્થ જેના નિમિત્તે એવા કોઈ વિભાવ ભાવની પણ હવે મને કોઈ કાંક્ષા રહી નથી. હું પૂર્ણ તત્વ છું, સ્વભાવથી ભરેલું છે અને તો મને હવે કોની કાંક્ષા હોય. બહુ સુંદર રીતે આપણી એક પાત્રતા જીવનમાં, આપણે આપણા અભિપ્રાયમાં ઘણી રીતે આપણને માની લીધું છે કે હું તો હવે ઘણો વધી ગયો, આગળ વધી ગયો. ખરેખર તો એમ કે હજી તો હું શ્રોતાના પદ સુધી પણ પહોંચ્યો નથી. આચાર્ય તો થોડુંક આપણે એમાં લઈએ, પેલું જ પાનું છે આમાં, એના ઉપરથી લઈએ. કેટલા ફરીથી કેટલા વર્ષ પહેલાની વાત છે આ? 53 સાલ, એટલે અહીંયા 64 વર્ષ પહેલા, 23/2/1953, અને બીજી રીતે લઈએ તો 20 સંવત 2479. આ કેટલામી ચાલે છે એ તો ખબર ન, ઈસવીસન જ ખબર હોય ને. મહાવીર ભગવાનના નિર્વાણ 2543 વર્ષ, 43 ચાલે છે. એટલા માટે અને ત્યારે સોમવારીમાં સમયસારની પહેલી ગાથ, એમાં પહેલું પાનું ત્રીજું પાનમાં જો, શ્રોતાના ત્રીજી લાઈન, પહેલું પેરેગ્રાફ, પહેલું પાનું પહેલો પેરેગ્રાફ ત્રીજી લાઈન, શ્રોતાના જ્ઞાનમાં સ્થાપન કરે છે કે સિદ્ધ સિવાય તારી કોઈ બીજી ચીજ નથી. આખી શરૂઆત ત્યાંથી ઉપાડી. એક સમયસારનો શ્રોતા થઈને આવ્યો, હવે તારે તારું અસ્તિત્વ ક્યાં સ્થાપવું છે, તે તારું હોવા પણ ક્યાં સ્થાપવું છે. તું જો તને સિદ્ધ સમાન માનતો હોત, એટલું સમજે, જેટલું સિદ્ધને છે એટલું હું છું અને જેટલું છીટું છે એટલું હું નથી. આવા એક પોતાને યથાર્થ અસ્થિપણે સ્થાપીને તું આ સમયસારની વાત સાંભળજે. મૂળ પાયામાં જ ભૂલ છે, પોતાનું અસ્તિત્વ યથાર્થપણે માયનું શીખાયું નથી. સંયોગમાં એવું એકાકારપણું થયું છે કે નિકટતામાં એકત્વપણું માનીને હું પણ સ્થાપ્યું છે. તો અહીંયા સિદ્ધ સિવાય તારી બીજી ચીજ નથી એ તારું સ્વરૂપ છે. સિદ્ધ સમાન સદા પદ મેરો, સર્વ જીવ છે સિદ્ધ સમ, એ તારું સ્વરૂપ છે. તો એની એ સ્થાપના કરી અને એના પછી ગુરુદેવે શરૂઆત કરી. એના જે બોલ વિશેષણ છે ધ્રુવ, એના માટેનો બીજો પેરેગ્રાફની ત્રીજી લાઈન, ચાર ગતિ જે પરના નિમિત્તે આત્મામાં થાય છે તેનો પણ શ્રોતાજનોને નિર્ણય કરાયો, અને ચાર ગતિના કર્મના નિમિત્તે થાય છે તે તારો સ્વભાવ નથી. જો આમાં એક પણ ગુરુદેવે વાત લીધી હતી, વાત શેનાથી લીધી? ધ્રુવ અચલ અનુપમ, એની સાથે નાસ્તિ બતાવી, નાસ્તિ સાથે અસ્થિ, કે આ તું નથી અને આ તું છો. એમ કેમ અસ્થિ નાસ્તિ થી વાત કરી? જેમ છઠ્ઠી ગાથામાં પ્રશ્ન શેનો પૂછ્યો હતો? સુધાત્માનો. એનો જવાબ કઈ રીતે આપ્યો? અસ્થિ નાસ્તિ બે થી, પેલા તો નાસ્તિ હતી કે તું પ્રમત પ્રમત નથી, અને અસ્થિમાં શું કીધું? એક જ્ઞાયક ભાવ. તો ખાલી અસ્થિથી કેવું તો ને, હું એક નાયક ભાવ છું. અસ્થિ નાસ્તિથી કેમ બે વાત લીધી? કારણ કે જેની તારામાં નાસ્તિ છે એમાં તું અસ્થિ માની બેઠો છે, એટલે પેલા ત્યાંથી છોડાયો છે. જ્યાં નાસ્તિ સેમાં કર્યું છે પોતાના અસ્તિત્વમાં જે અભાવ રૂપે છે, અને છતાં એને કેવા રૂપે માની લીધી? સદભાવ રૂપે માન, અને એટલા માટે પેલું એ નાસ્તિ કરાવી છે. ઠંડુ ખાઈ ખાઈને ગળું બેસી ગયું, શરદી થયો, તો પેલું શું કરાવે ડોક્ટર? એ છોડાવે ને જેનાથી, કે જે તને નુકસાનનું કારણ છે એ પેલું છોડાવીને પછી કે આ દીવાય. એમ અહીંયા પેલા નાસ્તિ કરીને બતાવે. તો જો સરસ, ચાર ગતિ જે પર નિમિત્તે આત્મામાં થાય છે, મળે છે ને શબ્દો? જો ફરીથી ઓલામાં તો શું વાત છે? અસ્થિતિ ધ્રુવ છે, અચલ છે, વધઘટ વાળી નથી અને જે ટકવા વાળી નથી, બે લીધું. ધ્રુવ એટલે શું છે? ટકવાપણું એટલે એકરૂપતા, અને અચલ એટલે બદલાવ નથી. એમાં જેમ છે ને ઇન્ટેન્સિટી ઓછી વધતી થાય એ અધ્રુવ થાય, અને ન થાય એનું નામ ધ્રુવ, અને પછી ટોટલી ચેન્જ થાય એનું નામ શું કહેવાય? ચલર, ચલિત થઈ ગયું. તો આ સિદ્ધ દશા કેવી છે? તારતમ્યતા પણ હવે નથી પૂર્ણતામાં, અને એ કોઈ દી છૂટવાની પણ નથી, માટે બે અચલ. તો એ માટે અહીંયા કીધું છે કે, તો એનો અર્થ શું થયો કે સિદ્ધ દશા ધ્રુવ છે, તેનો અર્થ કે બીજી દશા કેવી હોય એના માટે અહીંયા લીધી. અને જે ભાઈ બીજી દશા છે, કોકના સંગમાં થઈ છે. જો પોતાથી થઈ હોત તો સ્વભાવભૂત અનાદિ અનંત રહેવી જોઈએ. તો એ પોતે ક્યાંક પરના, જો આટલું બધું સિદ્ધ કરતા જાય છે આચાર્ય, કે ચાર ગતિ છે એ પરના નિમિત્તે અને પરના સંગે ન હોત તો અશુદ્ધતા ન હોત, દુઃખદાયક ન હોત, અને પરના સંઘને બદલે પોતાથી થઈ હોત તો કોઈ દી ટળત નહીં. તો પરના નિમિત્તે આ થાય છે એનો પણ શ્રોતાઓને નિર્ણય કર્યો છે, અને પરના નિમિત્તે થાય એ કોઈ દી સ્વભાવ ન હોય. પરના નિમિત્તે થતો એ પર ભાવ હોય છે, અશુદ્ધ ભાવ હોય છે, વિકાર ભાવ હોય છે. અને સ્વભાવ પોતાના સંગે જે થયો આશ્રય હોય હંમેશા કેવો હોય છે, સ્વભાવ ભાવ. અને સ્વભાવ ક્યારેય પોતાને દુઃખદાયક ન હોય, પોતાનો સ્વભાવ પોતાને ક્યારેક દુઃખદાયક ન હોય. તો અહીંયા તો આચાર્યદેવે ખાલી અસ્થિ જ લખી છે, એનાથી ગુરુદેવ શિષ્ય લીધી છે નાસ્તિક. તો ટીકામાં જો કે છે કે પંચગતિ મેં ઈસ વિનસર તાકા વ્યવચ્છેદ ધ્રુવ વિશેષણ, એટલે પરના નિમિત્તે જે થતી હતી ગતિઓ રાગ વેશ મોહ એના નિમિત્તે એના કર્મ બંધાઈને એનાથી આ તેનો પણ સિદ્ધ દશામાં અભાવ કર્યો છે. અને એક ગુરુદેશી આમાં સિદ્ધ દશાને પંચમ ગતિ ગતિ શું કામ કીધી એનો સરસ અર્થ કર્યો. શું કર્યું? એ પ્રાપ્ત થાય છે. જેમ ઓલી ચારે ગતિઓ કેવી હોય છે, પ્રગટ થાય છે ને, પ્રાપ્ત કરાય છે ને, એમ આ પણ કેવી છે, એક પ્રાપ્ત. અનાદિથી એ પંચમ ગતિ સિદ્ધ દશા નથી, સિદ્ધ સ્વરૂપ અનાદિનું છે, પણ સિદ્ધ દશા સિદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ પારણામિક પરમ પારણામિક ભાવે છે અને સિદ્ધ દશા ક્ષાયિક ભાવે. તો એક ક્ષાયિક ભાવ વાળી દશા નવી પ્રગટ થાય અને સિદ્ધ સ્વરૂપ જે પરમ પારણામિક ભાવ છે એ સદાય છે. તો એ જેમ ચાર ગતિઓ પ્રાપ્ત થાય છે એમ આ પણ શું છે, સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, મેળવાય છે. ફરક શું છે? ઓલી સંસારની ગતિ છે દુઃખદાયક છે અને નાશ થઈ શકે, અને આ જે પંચમ ગતિ સિદ્ધ દશા છે એ સુખદાયક છે અને સ્વભાવ ભૂત તૈયાર. સંસ્કૃતમાં અમૃત ચંદ્રાચાર્ય દેવે શબ્દ આપ્યો છે કે આ સિદ્ધ દશા કેવી છે, એ પ્રગટ થયા પછી કેમ અચલ રહે છે, ક્યાંય ટળતી નથી, વધઘટ નથી, કે સ્વભાવ ભાવ ભૂત થયા એ મારી સ્વભાવમય એ દશા છે, એ પૂર્ણ થઈ પછી હવે ક્યારેય ટળતી એ નથી. તો અહીંયા એક વાત એ પણ કરી અને એનાથી પછી એક લાઈન છોડીને છઠ્ઠી લાઈન, કર્મ નિમિત્ત સે આ ગતિ હોતી હૈ ઉસકા આદર હોના ચાહીએ નહીં. ફરીથી એક સિદ્ધાંત. શું સિદ્ધાંત? પરના નિમિત્તે સંગે જે દશા થાય એ તારો સ્વભાવ નથી, વિભાવ છે, તો તેનો ક્યારે પણ આદર કરીશ નહીં. કયો? ચલો ફરીથી, કર્મના નિમિત્તે અહીંયા તો ગતિ લીધી, એ સિવાય બીજું શું લઈ શકાય, કોણ લઈ શકાય? પુણ્ય પાપના ભાવ, સંયોગ તો દૂરની વાત છે, પણ એ પુણ્ય પાપના ભાવ પણ કેવા થાય, સ્વભાવના લક્ષે થશે, બીજાના લક્ષે થશે, તો ક્યારે તેનો એક બહુ સિદ્ધાંત, બીજાના સંગમાં થયેલા અશુદ્ધ ભાવનો ક્યારે આદર ન હોય, અને જે એવા ભાવોનો આદર કરે છે એનો અર્થ કે સ્વભાવનો અનાદર કરે છે. અને એટલા માટે ગુરુદેશે લીધી આખી રૂચિ પલટાવવાની આમાં વાત છે. ગુરુદેશે બહુ ઘણા ઘણા સિદ્ધાંતો લીધા છે, જેને પરદ્રવ્ય અને પરભાવનું આદર છૂટી ગયો છે એવા જ્ઞાનીને રાગમાં રાગનો આદર નથી અને છતાં આસક્તિ છે તો આવી જાય છે. આદર નથી અને છતાં આવે છે. શું ફરક છે? આદર નથી એ રૂચિનો પ્રકાર, શ્રદ્ધાનું પ્રણમન છે, અને ચારિત્રની અસ્થિરતા છે તો એ આવી જાય, નામ આસક્તિ છે. બહુ સિદ્ધાંતો કે રૂચિએ કામ શ્રદ્ધાએ કર્યું છે, હજી ચારિત્રમાં પૂર્ણ કામ થયું નથી, અસ્થિરતાની એ આસક્તિ છે, રૂચિમાં એમાં સુખ બુદ્ધિ નથી. એ બે મોટો ફરક પડે છે. તો એ પણ અહીંયા સિદ્ધાંત, કોઈ પણ પરદ્રવ્યના લક્ષે થયેલા ભાવનો ક્યારેય આદર કરીશ નહીં. એ જ પેરેગ્રાફના બે લાઈન, કર્મ અને કર્મના નિમિત્તે થયેલો ભાવ આવી ગયો. કર્મ અને કર્મના નિમિત્તે, કર્મ ઓર કર્મ નિમિત્તે હુઆ ભાવ ઉસકા અંદર મેં આદર હોના ચાહીએ નહીં. શું સિદ્ધાંત છે? આદર કોને સૂચવે છે? રૂચિ શ્રદ્ધાના ભાવને. અસ્થિરતા ચારિત્રનો છે તો એ કમજોરીથી આવી જશે, પણ એનો ક્યારે આદર કરીશ નહીં. સાધક દશામાં કમજોરી છે અને વિભાવ બૈરાત્મપણામાં એની રૂચિ પડેલી છે. ત્રણમાં એ રીતે વિચાર કરીએ, બાધક ભાવ, સાધક ભાવ અને સાધ્ય ભાવ, જેને બૈરાત્મા, અંતરાત્મા અને પરમ. તો બાધક ભાવ એટલે બૈરાત્મામાં શું છે? એ વિભાવ ભાવ પણ છે અને એની સાથે રૂચિ પણ છે. પછી સાધક ભાવ અંતરાત્મા થાય તો શું થાય છે? રૂચિ છૂટે છે અને અસ્થિરતા એ વિભાવ રહી જાય છે. પરમાત્મા દશામાં શું થાય છે કે રૂચિ તો પહેલા છૂટી હતી, અસ્થિરતાની કમજોરી ચારિત્રની કમજોરી આવતો હતો, હવે ચારિત્રની પૂર્ણતા થાય તો એ વિભાવ ભાવ પણ છૂટી જાય. આ આખી સાધનાનો ક્રમ છે. તો એ અહીંયા કે કર્મ અને કર્મના નિમિત્તે થયેલો એનો અંદરમાં આદર થવો જોઈએ, એના પહેલામાં પહેલી શરૂઆતની છે. હવે એનાથી આગળ ધ્રુવમાં કહે છે, સ્વયંને તો દ્રષ્ટિમાં લીયા, એટલે કોની વાત આવી? આચાર્યદેવની. પોતે તો આવા સ્વભાવને એમને દ્રષ્ટિમાં લીધો છે. હવે એની લાઈન નેક્સ્ટ ને, જગત કો ભી કહેતે હે કે તું ભી. કેમ ભી શબ્દ આવ્યો? કે અમે તો આવું કરી લીધું છે, તું પણ તારી પર્યાય અવસ્થામાં હું સિદ્ધ સમાન છું કે થવાનો છું? પર્યાયમાં થવાનો છું અને સ્વભાવમાં છું. શું છે? પર્યાયમાં સિદ્ધ નથી અત્યારના. પર્યાયમાં અત્યારના સંસાર દશામાં સિદ્ધ પણ માને તો નિશાભાસ. તો બે વાત, સિદ્ધ સ્વરૂપ છું અને પર્યાયમાં સિદ્ધ થવા, તું પણ એવું નિશ્ચિત રાખજે, શંકા કરીશ નહીં. આચાર્યદેવ કહે છે, અમે પણ અમારી અસ્થિરતા છોડીને સિદ્ધપણે થવાના છીએ અને તું પણ હું સિદ્ધ છું એવો સ્વીકાર કરીને તું પણ સિદ્ધ થવાનો છે. તો તમે પણ હું સિદ્ધ થવાનો છું, સ્વભાવે સિદ્ધ છું અને પર્યાયમાં સિદ્ધ થવાનો છું એવું કરજે. બીજા પાના ઉપર આપણે આવીએ. ફરીથી બીજા પાનાની પહેલી જ લાઈન, કોઈ ગતિ મેં જાના ઓર ગતિ મેં આના, વ મેરા તેરા સ્વભાવ નહીં હે. આપણે એમ વાંચ્યું મેરા સ્વભાવ નહીં હે. આચાર્યદેવ કહે છે તેરા સ્વભાવ નહીં. આપણે શું સાંભળવું? મેરા સ્વભાવ. બહુ જ વિચારવા જેવું છે. અત્યારના પુન બાંધીને આપણે આ ભવમાંથી ક્યાં જશું? એ તો નિશ્ચિત સ્વર્ગમાં જ. તો એટલું તો શંકા નથી કે હવે તો એવા કરશું ને, કે એ નક્કી નથી. આ ભવમાં પુણ્ય કરશો કે નહીં, સ્વર્ગે જાશો કે નહીં, એટલું નક્કી નથી. અને જ્યાં જાશો ત્યાં મને કોણ યોગ મળશે? દેવશાસ્ત્ર ગુરુનો યોગ મારી સાધનામાં નિમિત્ત થાય. પર્યાયમાં ઉદય ભાવની એ રચના હો, હું પારણામિક ભાવમાં મારે ન તો ક્યાંય જવું છે અને ન તો ક્યાંય આવવું છે. મારામાં કોઈ હલચલ નથી, અસ્થિરતાનું કંપન નથી. યોગ મારામાં નથી, કંપન વિપરીતતાને એની તો વાત છે. એક કંપનપણું પણ, કંપનપણું ક્યારે છૂટે છે? 14મા ગુણસ્થાન અયોગ કેવળ કહેવાય ને. અરે એ પર્યાયની ભાવોની જે છે, ચતુર્થ ગુણસ્થાન થતા અયોગપણું શરૂ થાય છે. આમાં સમયસારમાં ભાવાર્થમાં એ વાત આવે છે. આશ્રવ અધિકારમાં ભલે સંપૂર્ણ અયોગ પણ શું છે, થોડુંક આ બીજી લઈએ. ક્યારે પણ કોઈ જીવ ગતિ કરે તો કંપન થાય કે ન થાય? કોઈ પણ જીવ ગતિ કરે તો કંપન થાય કે ન થાય? થાય ને. ગતિ કરે તો નેચરલી કંપન થાય ને. સિદ્ધ ભગવાન ગતિ કરે છે, કંપન નથી નથી કરતા. મધ્ય લોકથી ક્યાં જાય છે? સિદ્ધશિલા સાત રાજુ જાય છે. એક સમય માટે ગતિ કરે છે, કંપન નથી. એમ ન વિચારવું ગતિ એટલે કંપન થાય. એ કંપન સેના નિમિત્તે થાય છે? સેના નિમિત્તે થાય છે? યોગ મન વચન કાયના યોગથી એ થાય છે. સિદ્ધ ભગવાનને નથી, 14મી ગુણસ્થાને જ છૂટી ગયું છે. એટલે એ વગરની એ ગતિ છે, પણ હવે કંપન એ નથી. કારણ કે મન વચન કાયાના યોગ એમાં નથી. ત્યાં એક સરસ, કોઈ ગતિ મેં જાવું કે કોઈ ગતિમાં આવવું છે ને, ગતિ આ ગતિ કાં શોધ, આ ગતિમાંથી આત્મા ગયો ને આ ગતિમાં આવ્યો, એ બધું શેનું છે? એ તો ગોતવાના માર્ગના સ્થાનોના છે. બાકી હું ક્યાંય જતો નથી ને હું ક્યાંય આવતો નથી. મારામાં શું અપૂર્ણતા ને ઓછપ ને વિપરીતતા શું છે? મારામાં ક્યાંય જવું આવું? હું મારા અખંડ સ્વરૂપમાં અખંડપણે હું બિરાજી રહ્યો છું, મારી સ્વભાવના અસ્તિત્વમાં. અરે આવા એક સ્થિર સ્વભાવનું સ્મરણ તો રાખીએ, એની વિચારણા તો રાખીએ. અરે આવા સ્થિર સ્વભાવનું સ્મરણ વિચારણા પણ નથી તો પણતીમાં સ્થિરતા કેદી આવે, અને પણતીની સ્થિરતા નથી તો સાદી અનંતકાળ ક્ષેત્રની સ્થિરતા ક્યાંથી આવશે? સિદ્ધ દશા એક જગ્યાએ છે ને સ્થિર સાદી અનંતકાળ, પણ શા માટે નથી? સ્થિર સ્વભાવનો સ્વીકાર નથી, પણતીની સ્થિરતા નથી તો એ ક્ષેત્રની પણ સ્થિરતા. તો એ અહીંયા કે એ તારો સ્વભાવ નથી. અને એ રીતે જો બીજી લાઈનમાં બીજા પાને બીજી લાઈન સમય સાર કો સુનો તો ઉસકો આત્મા કે લક્ષ સે રાગ ઘટા કર પરમાત્મા હો જાને કા ઉસે ક્યા હૈ મોહ કા હૈ. અવસર આવશે તને કેવી રીતે? હું કોઈ ગતિમાં જતો આવતો નથી, હું સિદ્ધ સ્વરૂપે આત્મા છું એમ આત્માના લક્ષથી રાગ ઘટાડીને, રાગ ઘટાડીને એટલે થોડુંક રાગથી ભિન્નતાનો પ્રયાસ. અહીંયા પાછું આપણી વયું જાય ક્યાં નજરમાં જાય? કસાઈની મનતા મને, અરે અકસાઈ રાગ રહીત સ્વભાવની નિકટતાની એક વિચારણા ચાલે એનું નામ અહીંયા રાગ ઘટાડે. આત્માના લક્ષ છે રાગ, ત્યાં સુધી રાગને ખરેખર રૂંધો છે. પૂજ્ય બેનસીના શબ્દોમાં કહીએ તો એ રૂંધાયેલો, રૂંધીએ છીએ, દબાવીએ છીએ જોરથી. અહીંયા તો એક ભિન્નતાનો પ્રયાસ આપો કે હું રાગ રહી ચૈતન્ય સ્વભાવી વિતરાગ સ્વભાવી આત્મા છું એમ અહીંયા જો એ ધારા થઈ તો પરમાત્મા થવાનો તને અવકાશ છે. ચલો એ જ બીજા પાને બીજો પેરેગ્રાફ, આ પેલો જ પેરેગ્રાફ ઓર વ ગતિ છે ને એમાંથી ઉપરથી પાંચમી લાઈન. ઉસકે નિમિત્ત સે હોને વાલે પરમે ભ્રમણ હર શોખ સે ભ્રમણ કરના એમ વિશ્રામ આતા નહીં ઓર અશાંતિ આતી હૈ. શું કેવું છે? પરમા ભ્રમણ કરવાથી ક્યાંય તને વિશ્રામ મળવાનો નથી, તને ઉલટાનું અશાંતિ આવવાની છે. વિશ્રાંતિ તો લઈએ છે ને, દેવો લે છે. દેવો ક્યાં લે છે વિશ્રાંતિ? લે ક્રીડા કરે, નંદનવનમાં જઈને કરે છે. અમે અમારા ઘરમાં શાંતિથી, બહુ ગરમી લાગી તો ક્યાં જશું? એ તો બહુ સિમ્પલ, એમાં ક્યાં જરૂર નથી. ને એસી તો હવે કોમન થઈ ગયું, ત્યાં જઈને અમે શું કરશું? શ્રમ વિશ્રામ, રાગ દ્વેષ આકુલતાના શ્રમ છે આપણને, એની ક્યાંય વિશ્રાંતિ તને મળવાનું નથી. ભલે ઘરનું નામ નાખી દીધું વિશ્રાંતિ વિલા, કોઈ ઘરનું નામ લખ્યું નિરાત આપી દીધું, નિરાત શું? ન્યાજ તો એ ઘરે નિરાત નથી રહેવાનું, તને હું નિરાત મળવાની? વિશ્રાંતિ ક્યાં મળવાની છે જ્યાં એક રાગનો અંશ પણ ઉભો થતો નથી? તો એ પરિભ્રમણમાં તને અશાંતિ થવાની છે, વિશ્રાંતિ તને ક્યાંય? વિશ્રામ થાક, થાક આપણને છે ને થાક વિકલ્પનો ક્યારે લાગ્યો છે કે શારીરિક થાક લાગ્યો? ઘણી વાર કે બહુ બોલી બોલીને તમારું મોઢું દુખવા આવ્યું, એમ ક્યારે પણ વિકલ્પનો થાક, વિકલ્પનો બોજો જીવનમાં લાગતો નથી. હોંશે કરીને વિકલ્પોનો બોજો માથે લઈએ છીએ અને એનો થાક લાગે છે તો પ્રમાદને એવા વશ થઈ જઈએ છીએ કે જ્ઞાને આચ્છાદિત થાય છે. આ દશનાવણીમાં આવ્યું હતું ને નિંદ્રા પ્રચલા અપ્રચલા સ્નાત ગ્રદ્ધિ, નિંદ્રા નિંદ્રા પ્રચલા પ્રચલા અપ્રચલા અને સ્નાત ગ્રદ્ધિ. તો એ પ્રકારના પાંચ પ્રકાર લીધા, એમાં આપણે એક નિંદ્રામાં શું થાય છે એ પ્રમાદ, અને પ્રમાદમાં શું થાય છે સ્વરૂપના અસ્તિત્વને ભૂલી જાય, જ્ઞાન એટલું હીન થઈ જાય છે. આપણને એમ લાગે કે હું સરસ નિંદ્રા આવે સાઉન્ડ સ્લીપ તો હું શું થઈ જાઉં? ફ્રેશ થઈ જાઉં છું. અરે જીવનમાં ઉલટાનું મારું જ્ઞાન આચ્છાદિત થાય એવું મારે કોઈ કાર્ય જોતું નથી. શું કામ વિકલ્પોની આકુલતાના કોલાહલમાં રહીએ છીએ? એનો થાક લાગશે તો એ પ્રમાદને વશ થઈ જશું જ. મુનિરાજને કેટલા વિકલ્પોની અલ્પસ્થિતિ હશે કે એને કેટલા કલાકની નિંદ્રા હોય? એક કે બે, આપણે સાત છ સાત હશે એમને કેટલા ફ્રેશ થવા માટે એમને કેટલા કલાકની ઊંઘ જોવે? દિવસના ન જોવે તો ક્યારે જોવે? ક્યારે જોવે? રાતના વહેલા સુઈ જાય મુનિરાજ કે આપણી જેમ બાર એક, બાર એક કોમન થાય, એક તો નહીં પણ બાર તો કોમન થઈ ગયું ને. ત્યારે તો હજી 10-11 સુધી બધા મળવા આવતા હોય ને બધી સોશિયલ વિઝિટને. અરે એમને સુવાનો કાળ જ ન હોય કારણ કે વિકલ્પનો થાક નથી. ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા નથી. બહુ જ વિચારવા જેવું છે. આપણે કદાચ નવરા બેઠા હશો ક્યાંક કોઈને, તો પણ શું કરીએ છીએ, ઉપયોગને વગર નિર્થકપણે ઉપયોગને ભમાવ્યા કરે. મુનિરાજને એક સ્થિરતાનું એવું સ્થાન મળી ગયું છે કે પણતી તો ભટકતી નથી, હવે ઉપયોગ પણ ક્યાંય ભટકતો નથી. તો થાક નથી, થાક નથી તો નિદ્રા પ્રમાદ એને કેવું થાય. તો અહીંયા કે પર ભ્રમણમાં વિશ્રામ નહીં મળે, અશાંતિ જ મળશે છે. અને એ વિશ્રાંતિને વશ સિદ્ધ ભગવાન કહેવા છે, અચલતાને પ્રાપ્ત છે. એમને ભ્રમણ નથી, બારમાં કોઈ અશાંતિ નથી, એમને વિશ્રાંતિ હોવાથી એક જ સ્થાનમાં એ સ્થિર થઈ ગયા છે. ગુજરાતી કહે ઠરી ઠામ થઈ ગયા છે, ઠરી ઠામ. કારણ કે વિકલ્પની નથી તો વિશ્રાંતિમાં એક સ્થાનમાં સ્થિર થઈ ગયા છે. સિદ્ધ મેં એ ભ્રમણ નથી, અને એ ભ્રમણનો જે ભાવ છે તે પણ તારો નથી, એસા નિર્ણય કરો. શું છે, બે વાત લીધી. કઈ બે વાત લીધી? ભ્રમણ પણ નથી, અને ભ્રમણ જેનાથી મળે એવો ભાવ, વિભાવ ભાવ, પુણ્ય પાપ, પુણ્ય અને પાપથી અવશ્ય ગતિ મેળા વગર રહેશે જ નહીં. જીવનમાં અને જીવનના અંતે જો ભવ મળે એવો ભાવ રહી ગયો તો નિશ્ચિત છે પરિભ્રમણ થવું પડશે, ભલે વધારે નહીં. ફરીથી, ક્યારે? જીવનમાં અને જીવનના અંતે. ભવની સંધિ કાળે ભવ રહિત થવું હશે તો ભવનો ભાવ છોડી દેજે. જીવન પણ એવા ભાવમાં વીતે છે અને અંતમાં પણ એવો જ ભાવ. ભલે કદાચ કોઈ નમસ્કારનું સ્મરણ કરે, કોઈ ભક્તિના જેવા કાંઈ, અરે તત્વ ચિંતન એ પણ એક વિકલ્પ. ઓલા પ્રશ્ન તો છે જ નહીં મરણ કાળે પણ, નહીં ઇન્સ્ટ્રક્શન ને સલાહ કે આ છે આનું કરજો. જીવનમાં એ તૃષ્ણા આપણને કેટલું અહિત કરે છે. એટલો પણ એક નિશ્ચિત કેમ વિકલ્પ વિશ્વાસ નથી આવતો? ઉદયાધીન સંયોગ છે. ઘરના બીજી વ્યક્તિઓ, દીકરા આદિને ગમે તેટલી સલાહ સૂચના આપશો, એ મળશે નહીં મળે એ કોને આધીન? આપણા વિકલ્પને આધીન કે એના ઉદયને આધીન છે? તો શા માટે બીજા વિકલ્પોમાં લંબાઈએ છીએ બધા? પણ શું થાય, તમે બધી ધર્મની વાત કરો પણ સોશિયલ ઓબ્લિગેશન જવાબદારી હોય કે નહીં? બધા માટે સરખું કરીને જવું જોઈએ કે નહીં? એમના માટે ગુરુદેવજી એક શબ્દો યાદ કરતા હોય, સંચય કોના માટે કરે છે? સુપુત્ર માટે, કુપુત્ર માટે? કુપુત્ર હશે સંચય કરેલો ગમે એવા પાપમાં ઉડાડી દેશે, અને સુપુત્ર હશે તો એને સામેથી મળશે તારી પણ લક્ષ્મીની એ જરૂર. તો કોના માટે વિકલ્પમાં અધિક? તો અહીંયા તો ફરીથી બહુ સરસ, બે ભાવ, અને ભાવ જેનાથી મળે એવો ભાવ એ તારું સ્વરૂપ નથી એવો નિર્ણય કરો. બીજો પેરેગ્રાફ એની ત્રીજી લાઈન, પુણ્ય પાપના ભાવ હોતા એ વો ભ્રમણ કા કારણ હૈ. ફરીથી આ સિદ્ધાંત, પુણ્ય પાપ કા ભાવ, ખાલી પાપ નથી લીધો, કયો લીધો છે? પુણ્ય પણ. પુણ્ય પાપ કા ભાવ હોતા એ વો ભ્રમણ કા કારણ હૈ, વો વિશ્રામ કા કારણ નહીં. અને આપણે પુણ્ય પાપ કરીને જ વિશ્રાંતિ માંગીએ છીએ. અગ્નિ પાસે ઉભા રહીને શીતળતાની અપેક્ષા આપણે કરીએ છીએ. પુણ્ય પણ એક ભાવ કરાવશે, ભલે સ્વર્ગનો પણ એ શું છે, એક ભાવ છે. એ પણ ક્યાંય અપવર્ગમાં નથી, એ ત્રિવર્ગના નિમિત્તે છે. તો એ પુણ્ય અને પાપનો ભાવ ભ્રમણનું કારણ છે, વિશ્રામનું નહીં. અને સિદ્ધ તો કેવા છે, વિશ્રાંત થઈ ગયા છે અને ભ્રમણ રહિત થઈ ગયા. હવે રખડવું નથી, પરિભ્રમણ. ઘણી વાર ને યાર, આજ તો એટલી જગ્યાએ બધું ગયો તો થાકી ગયો, એમ જેમ બોલ્યું હોય ને, કોઈ કન્સ્ટ્રક્શનનું કામ હોય તો ડિફરન્ટ સાઇટમાં જવું પડે ને, અરે યાર આજ એટલો તડકો અને તડકે મારે બધે જવું પડે, સાંજ પડે શું થાય? એક દિના આટલા જેને કહે ને ભ્રમણમાં શું થઈ જાય છે, થાક. અને આ અનાદિકાળનું એ પણ કોઈ જેવું તેવું નથી, અને છતાં જીવનમાં એક ફરીને વિભાવનો થાક એ સ્વભાવની આરાધનામાં ઉગ્રતાએ કામ કરશે. શુભ રાગમાં ભઠ્ઠી જેવું દુઃખ છે તો એની આવી તીવ્રતા ઉભી થઈ છે. કેવું જેવું તેવું નહીં, એક બાજુ પૂર્ણ તત્વમાં મોક્ષની પર્યાયથી રહિતની વાત અને સાથે શુભરાગમાં કેવું પાછું જેવું તેવું ને કેવું ભઠ્ઠી જેવું દુઃખ, આ એની ઉગ્રતા એ ધારા આવતી હોય છે. તત્વની વાત કરીએ અને શુભાશુભમાં હજી એવું જ એકત્વ રહ્યા કરે એ કોઈ તત્વની આરાધના એ નથી. તો અહીંયા ફરીથી સિદ્ધ ભગવાન તો ભ્રમણાથી રહી થઈ ગયા એટલે વિશ્રાંતિ છે, અને હમારે મેં ઓર તુમારે મેં સિદ્ધ પદ સ્થાપન કરકે બાત કરતા હું. આચાર્ય દેવ કહે છે, કુનકુન આચાર્ય દેવ અમરચંદ્રાચાર્ય, કે અમે તો અમારામાં સ્થાપના કરી છે, તારામાં પણ સ્થિત પદની સ્થાપના કરીને કહું છું. અને ભ્રમણ કા ભાવે ઉસકો હે સમજો, ફરીથી આપણે વાત કરી અસ્થિ નાસ્તિ, તો જો હે શું છે, ઉપાધિ શું છે, ભ્રમણ અને ભ્રમણનો ભાવ એ છોડવા યોગ્ય છે, અને સિદ્ધ પદ એ આપણને સ્થાપન કરીને કે એ પ્રગટ કરવા યોગ્ય ઉપાધેય છે. ઓલું હે નાસ્તિ કરી અને આ ઉપાધેય કરીને એની અસ્થિ કરી. જો એના પછીની પદ દેખો, શ્રોતા કેસા હોના છે, વક્તા કેસા હોના ચાહીએ, એની બીજી લાઈન, વક્તા કે મુખ મે યદિ પુણ્ય કી મુખતા ઓર પરિભ્રમણ કે કારણ કી આતી હો તો વો ધર્મ કા વક્તા નહીં. ટોડરમલજીએ પેલા અધિકારમાં શ્રોતા વક્તાનું મોક્ષમાર્ગ પ્રકાશકમાં સ્વરૂપ વર્ણન કર્યું છે. અહીંયા ગુરુદેવજી પહેલી ગાથામાંથી આખો એ ભાવ કાઢે છે કે અમે સિદ્ધ દશાની વાત કરતા અમૃતચંદ્રાચાર્ય દેખે છે એ સિદ્ધપણાની સ્થાપના ક્યાં કરી, સિદ્ધ ભગવાનને ક્યાં સ્થાપિત કર્યા, જીન મંદિરમાં કે કોઈ તીર્થસ્થાનમાં, નિર્વાણ ક્ષેત્રમાં ક્યાં સ્થાપના કરી? આચાર્યદેવે પોતાના આત્મામાં તો કરી જ છે, હવે આપણા આત્મામાં સ્થાપના કરે છે, પણ એમાં હવે વક્તાની પોતાના આત્મામાં સિદ્ધ પદની સ્થાપના કરી, એનો અર્થ કે જો તને જે સિદ્ધ ભગવાનમાં નથી એવા પુણ્યની જો મુખ્યતા રહી તો સમજવું એ ધર્મના વક્તા નહીં હોય. ફરીથી શું ન્યાય લીધો ગુરુદેવજીએ, ફરીથી સિદ્ધ ભગવાનની ક્યાં સ્થાપના કરી, શ્રોતાના આત્મામાં કે આચાર્યદેવ પોતાના આત્મામાં? કે પોતાના આત્મામાં સ્થાપિત તો છે. હવે વ્યાખ્યા લીધી કે સિદ્ધ ભગવાન કેવા છે, પુણ્યવાળા છે કે પુણ્ય વગરના? સિદ્ધ ભગવાન પુણ્યવાળા છે કે પુણ્ય વગરના છે? પુણ્યમાં હું ખરાબ છે, હા પાપ વગરના છે તો અમે માનીએ છીએ, પણ પુણ્યવાળા તો હોય કે ને ભગવાન, સિદ્ધ ભગવાન પુણ્યમાં ખરાબ હોય કે સારું હોય? કોકનું સારું કરીએ, કોઈને બચાવીએ છીએ, કોઈને મદદ કરીએ છીએ, અમે એમાં ખોટું શું કરીએ છીએ? સિદ્ધ ભગવાનની સ્થાપના, અને સિદ્ધ ભગવાન પુણ્યવાળા ન હોય, પવિત્રતા વાળા હોય. પાપવાળા તો ન જ હોય, પુણ્યવાળા પણ નથી, પણ એ કેવા છે? એનો અર્થ કે વર્તા જો પુણ્યની અધિકતા કરે કે પુણ્ય કરતા કરતા ધર્મ થશે, આગળ વધારશે, એનો અર્થ કે જે પુણ્ય સિદ્ધ ભગવાનને નથી એની એને અધિકતા કરી છે, તો એણે પોતાના આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી નથી, અને તેથી તે ખરેખર સમયસારના નહીં ધર્મના પણ એ વક્તા નથી. એ આખો સિદ્ધાંત ગુરુદેવજી ન્યાયથી કાઢ્યો કે વક્તાનામાં પુણ્યની મુક્તા હોય તો ધર્મના વક્તા નથી. વક્તા કોને કહ્યું? હમ સિદ્ધ હે તુમ સિદ્ધ હો. આ કોને ધર્મના વક્તા કોને કહેવાય? જે પોતાને સિદ્ધપણે સ્થાપે છે, અને શ્રોતાને પણ એ કહે છે કે અમે પણ તારા આત્મામાં કોની સ્થાપના કરીએ? સિદ્ધને. હું પણ સિદ્ધ અને તું પણ, એ લક્ષ રાખી, એ લક્ષ રાખીને અમે કહેશું અને તું લક્ષ રાખીને એવું સાંભળજે. વક્તા પણ શું કરે છે આચાર્યદેવ? પોતાના આત્મામાં હું પૂર્ણ છું અને પૂર્ણ છું માટે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહી છું એવું સ્થાપીને અમે તને કહેશું અને તું પણ એવું સ્વીકારજે. એક સમયસાર શબ્દો પરથી આચાર્યદેવ બહુ જ ભાવ કાઢ્યો. ફરીથી સમયસાર એટલે શું? નમ સમયસારમાં આવે છે ને આપણે સુધાત્મા. સુધાત્મા એટલે કોણ? દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી. તો આવા પ્રગટ કોણ છે? અમારે દેખાડવું શક્તિરૂપ સુધાત્મા, સમયસાર, કારણ સમયસાર, અને આવા કાર્ય સમયસાર કોણ છે? પ્રગટ કોણ છે? અને એટલા માટે એનાથી શરૂઆત કરી. અને આવું જે સિદ્ધપણું સ છાપીને ઉપદેશ આપે છે જ ખરેખર ધર્મના એ શ્રોતા છે. કર્મના નિમિત્ત છે અપને મેં, અપને કારણ સે જો વિકાર આતા હૈ છે. થોડું એટલું એક પેરેગ્રાફી પૂરો કરીએ.
કર્મના નિમિત્તે જો ફરીથી ગુરુદેવસિંહની એક એક વાક્યમાં આખોની સિદ્ધિ કરી. નિમિત્તની કોણ છે? વિભાવ થવા, વિકારતા કોણ નિમિત્ત છે? કર્મ. ઉપાદાન કોણ છે? અપને મેં અપને કારણ છે. આ ઉપાદાન દેખાડ્યું. કર્મ નિમિત્ત છે એટલે એનાથી થયું એમ નહીં, કર્મના નિમિત્તે, પણ કોના કારણે? પોતામાં પોતાના કારણે વિકાર થાય. આ ઉપાદાન નિમિત્તની વ્યાખ્યા આવી ગઈ કે થાય છે, વિકાર આચે છે, અને એ વિકારને કારણ ભ્રમણ કા કારણ છે. તો એ વિકાર ભ્રમણનું કારણ છે. ભ્રમણ છે લાભ હોગા એસા યદિ વ્યક્તા કહે તો વ વક્તા નહીં. આચાર્યદેવ પોતાની દશાની જાહેરાત કરે છે કે અમે તને સુધાત્મા ની સિદ્ધપણાની તારા આત્મામાં સ્થાપના કરી, અમે અમારામાં કરી, હવે રાગથી લાભ થાય એ અમારી વાણીમાં નહીં આવે. કારણ કે સિદ્ધ ભગવાનને રાગ નથી, કોઈ વિભાવ એ નથી. અને શ્રોતા તે ભ્રમણના કારણથી ધર્મનું લાભ માને તો તે શ્રોતા પણ નહીં. શ્રોતા ભ્રમણના કારણ, ફરીથી ભ્રમણનું કારણ શું આપ્યું આગળ? પુણ્યપાપ. કોઈ પણ પુણ્યપાપથી ગતિ મળશે ભ્રમણ, તો પુણ્યપાપથી લાભ કેનાર ધર્મના સ્રોત વક્તા નહીં, અને પુણ્યપાપ એનાથી ધર્મમાં લાભ માનનાર એ શ્રોતા પણ નહીં. ભ્રમણનું કારણ દેટ ઇઝ પુણ્યપાપ, એમાં પાપ તો ન માનીએ, પણ પુણ્યને પણ ધર્મનો લાભ માને તે શ્રોતા પણ નહીં, વક્તા તો નહીં, પણ એ શું નથી? સાચો શ્રોતા પણ નથી. બહુ સુંદર રીતે ગુરુદેવસિંહ એ આપણને પહેલી ગાથાના મર્મને એક એક શબ્દમાંથી પીખી પીખીને કે અસ્તિ નાસ્તિ શ્રોતા ને વક્તા કેવા હોય એનું સ્વરૂપની વાત કરીને આખી એક પ્રારંભ કરે છે. હું મારા આત્મામાં આચાર્ય દેવે સિદ્ધ પદની સ્થાપના કરી છે, હવે હું સિદ્ધ થવાનો છું અને સિદ્ધ સ્વરૂપ છું એવું લક્ષ્ય રાખીને આ સમયસર સાંભળશું તો આગળ તો ગુરુદેવ શંકા કરીશ નહીં કે હું સિદ્ધ થઈશ કે નહીં. હું પૂર્ણ તત્વ છું એવું લક્ષ્ય રાખીને આ સમયસર સાંભળીશ તો આચાર્ય દેવના આશીર્વાદ છે અને જ્ઞાનીઓનો ગેરંટી છે. આજ આવ્યો તો શબ્દ આવ્યો તો આચાર્ય દેવના એ આશીર્વાદ, આચાર્ય દેવના આશીર્વાદ છે અને જ્ઞાનીઓની ગેરંટી છે, તું અવશ્ય સિદ્ધ થયા વગર રહેશ નહીં. તો આવા એક પાવન પ્રસંગે આપણે આંગણે આવા પરમાત્મા પધારે, સિદ્ધ પરમેષ્ઠીનું પૂજન દ્વારા આપણે એમનું સ્વાગત કરીએ છીએ, બહુમાન કરીએ છીએ, અને સિદ્ધપદ થવાની ગુરુદેવસિંહ આપણને વાત કરે છે એવા યોગમાં આપણે પણ એક અંતરંગ ભાવનાથી રૂચિથી લાભને પ્રાપ્ત.
સહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ.